સૌથી મોટી વાત જૈન દર્શનને એ કરવી છે કે તારું જે અહિત થાય છે તે કોઈ કરતું નથી, તું પોતે તારું અહિત કરે છે. કઈ રીતે? તો જ્યાં દ્રશ્ય પદાર્થ દેખાય છે ત્યાં ખેંચાઈને તું તેમાં ભળે છે. ભૂગલ દ્રવ્ય જગતમાં હાજર છે, આત્મદ્રવ્ય પણ છે અને તે આપણા હજુ નક્કી કર્યું નથી, પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે આત્મદ્રવ્ય છે. તે બંને દ્રવ્યો ગતિશીલ છે, એમાં ગતિ થાય છે, ચાલે છે. તમારી ખુશી અહીં પડી છે, તમે ઉપાડી બીજે મૂકી શકો છો, તેમાં ગતિ થઈ અને એમાં જ્યારે ગતિ થાય છે ત્યારે એક ખુરશીને ગતિ કરવામાં સહાય કરનાર એક અદ્રશ્ય તત્વ છે, જેને કહેવાય છે ધર્માસ્તિકાય દ્રવ્ય. ગતિ કરતા કોઈ પણ પદાર્થને ગતિ કરવામાં મદદ કરે તે દ્રવ્યનું નામ ધર્માસ્તિકાય છે, જેને વિજ્ઞાન ઇથર કહે છે. એક માણસ અમેરિકાના હોલમાં ગીત ગાય છે, સંગીત ગાય છે, તે તમે તમારા રૂમમાં મુંબઈમાં બેઠા બેઠા ટીવી પર જોઈ શકો છો. ગાય છે હજારો માઇલ દૂર, તમે બેઠા છો મુંબઈના રૂમમાં, પરંતુ ટીવી છે, તે ટીવીમાં માણસ દેખાય છે, તે તમને સંભળાય પણ છે અને તમે તેને જોઈ પણ શકો છો. શું થાય છે તેમાં? ત્યાં જે તરંગો ઉઠે છે એ તરંગો તમારો ટીવી પકડે છે, ઝીલે છે અને જે નંબર ઉપર મૂકો ત્યાં જે તો જગતમાં ઉડા હોય પકડાય, ઝીલાય. જગતમાં અસંખ્ય પ્રકારના તરંગો ઉઠે છે, એ તરંગો પકડવાની કોઈ જે પણ પ્રક્રિયા અને સાધનો છે તેનાથી તરંગો પકડાય છે. પરંતુ તરંગો જે ગતિ કરે છે, મુંબઈ સુધી આવ્યા, તમારા ઘરમાં તમારા ટીવી પર દેખાયા, એ કોણ? એ લાવ્યું કોણ? એ લાવનાર, ગતિ કરવામાં મદદગાર કોણ, સહાય કરનાર જે દ્રવ્ય છે તેને કહેવાય છે ધર્માસ્તિકાય દ્રવ્ય.
જગતમાં એકલી ગતિ નથી, સ્થિરતા પણ છે. સ્થિર થવું એ પણ એક ઘટના છે. તમે અત્યારે સ્થિર બેઠા છો, પ્રવચન પૂરું થશે એટલે ગતિ કરશો, તમારી ગતિમાં તમને સહાય કરે તેવું પણ દ્રવ્ય છે. ને સ્થિર રહેવું હોય તો સ્થિરતામાં પણ મદદ કરે તેવું દ્રવ્ય છે અને તે છે અધર્માસ્તિકાય. ચાલતા માણસને અથવા ગતિશીલ પદાર્થને સ્થિર થવામાં મદદ કરનાર અધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય છે. આમ ચાર દ્રવ્યો થયા. હવે પાંચમી વાત, આ બધા જીવ અજીવ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાળ રહે છે ક્યાં? એમને રહેવાની જગ્યા મળવી જોઈએ, અવકાશ મળવો જોઈએ. અવકાશ આપનાર તેને કહેવાય છે આકાશ. તારે ઘર કરવું હોય તો કરીશ ક્યાં? આકાશ ક્યાં જગ્યા આપે છે? અવકાશ આપે છે. જેટલી ખાલી જગ્યા છે તે આકાશ છે. ઘરમાં પણ ખાલી જગ્યાનું નામ આકાશ. વસ્તુને રહેવાની જગ્યા આપે છે તે આકાશ. આકાશ અવકાશ આપે છે. અને છઠ્ઠી વાત, જગતમાં ઋતુઓ આવે છે, જેમ કે વસંત, શિશિર, પાનખર જુદી જુદી અવસ્થા આપે છે, જેમ કે બાલ્ય અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, અંતે મૃત્યુ પણ થાય. આ બધા પરિવર્તનો જગતમાં જે થાય છે તે પરિવર્તનોમાં સહાય પરિબળ જે થાય છે તેને કાળ કહેવાય છે. આ વિશ્વની અવસ્થા છે, વ્યવસ્થા છે. આ જગતમાં જે લીલા ચાલે છે તે લીલા કોઈ કરતું નથી, ભગવાનની લીલા છે. તેમ કહો છો પરંતુ ભગવાન કંઈ લીલા કરતો નથી, કોઈ લીલા કરતું નથી, પરંતુ આ છ દ્રવ્યો અરસપરસ કામ કરે છે. મજાની વાત એ છે કે આ ચારે દ્રવ્યો દેખાતા નથી, અરૂપી છે, અદ્રશ્ય છે, પણ છે ખરા. તમારે ગતિ કરવી હોય તો ઓટોમેટિક તમને ગતિ કરવામાં સહાય કરે. તમારે સ્થિતિ કરવી હોય તો સ્થિર રહેવામાં સહાય કરે. પરંતુ તમારે સ્થિતિ કરવી હોય તો ધક્કો મારી ગતિ કરાવે તેનું ધર્માસ્તિકાય કરતું નથી. અને ચાલવું હોય તો અધર્માસ્તિકાય તમને પકડી રાખશે નહીં, તુરત જ ધર્માસ્તિકાય ચાલવામાં મદદ કરશે.
આ ચારે દ્રવ્ય અરૂપી છે, આપણી વચ્ચે આવતા નથી, પણ તમારી ગતિમાં, તમારી સ્થિતિમાં, તમને અવકાશ આપવામાં અને રૂપાંતર થવામાં એ તમને સહાય કરે છે. એક અર્થમાં તેઓ આપણી મોટી સેવા કરે છે. જાહેરાત કર્યા વગર કે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ મદદ કરે છે. તેમનું હોવાપણું એ જગતની મહત્વની ઘટના છે. કાળ દ્રવ્ય પણ કામ કરે છે. બાલ્ય અવસ્થામાંથી યુવાવસ્થા અને યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા પહોંચાડવામાં કાળ મદદ કરે છે. કાળ પરિવર્તન કરે છે, ફેરફાર કરે છે, બદલાવે છે. ઉત્પન્ન થવું, નાશ થવું, ટકવું, બદલાવું એ કાળ કરે છે, પોતાની મેળે કરે છે, કોઈના કહેવા પ્રમાણે નહીં. આ ચાર દ્રવ્યો આપણી સાથે છે પણ આપણી વચ્ચે આવતા નથી, તમને માત્ર સહાય કરે છે. તમારે ચાલુ હોય તો ધર્મમાં શીખાય તૈયાર, સ્થિતિ કરવી હોય તો અધર્મમાં શીખાય તૈયાર, જગ્યા જોતી હોય તો આકાશ તૈયાર, આકાશ તૈયાર અને પરિવર્તનમાં કાળ તૈયાર. એ દ્રવ્યો છે, પરંતુ કોઈની વચ્ચે આવતા નથી, એમને કોઈએ બનાવ્યા નથી, અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાના છે. એ ચાર દ્રવ્ય પોતાનું કામ પોતે પોતાની મેળે ચૂપચાપ કરે જાય છે, પરંતુ ખરેખરો જે ખેલ થાય છે તે આત્મા અને પૂતગલ દ્રવ્ય વચ્ચે થાય છે. પૂતગલ માટે બીજો એક શબ્દ પણ વપરાય છે અને તે શબ્દ છે જડ અથવા અચેતન. જડ એટલા માટે કે તેનામાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી, તેનામાં સંવેદનશીલતા નથી, સુખ દુઃખનું ભાન નથી, આનંદ નથી, જાગૃતિ નથી, જાણવાની શક્તિ નથી, પરંતુ અસ્તિત્વ છે. આવી વસ્તુ કે પદાર્થ હોય તો તેને જડ કહેવાય. જડ અથવા પૂતગલ એ જૈન દર્શનનો શબ્દો છે. પ્રકૃતિ એ સાંખ્ય દર્શનનો શબ્દ છે. પંચમહાભૂત એ વેદાંત દર્શનનો શબ્દ છે. મેટર એ વિજ્ઞાનનો શબ્દ છે, પરંતુ તમે તેને જોઈ શકો છો. આ બધી જુદી જુદી રચનાઓ થાય છે તે પૂતગલમાં થાય છે. બધો જ ખેલ એક અર્થમાં પૂતગલના પરમાણુઓનો છે.
અહીં એમ કેવું છે કે જળ અને ચેતન બંને દ્રવ્યો સ્વતંત્ર છે, બંને દ્રવ્યોનો સ્વતંત્ર સ્વભાવ છે, એટલે કે સ્વતંત્ર ધર્મ છે. પ્રત્યેક પદાર્થ જુદો છે તેનું કારણ દરેકનો સ્વભાવ જુદો જુદો અને સ્વતંત્ર છે. દાખલા તરીકે સાકર અને મરચું જુદા છે. કેમ જુદા છે? તો કે સાકરમાં મીઠાશ છે અને મરચામાં તીખાશ છે. જેનામાં મીઠાશ હોય તે સાકર અને તીખાશ હોય તે મરચું. મરચું અને સાકર જુદા છે, તેમ જળ અને ચેતન બંને જુદા છે. જળમાં કોઈ કાળે જાણવાનો સ્વભાવ આવશે નહીં. વિકાસ ગમે તેટલો થાય પરંતુ જળ વસ્તુ ક્યારેય જાણવાનો ગુણ પ્રગટાવી નહીં શકે. આ વાત સમજવા કોશિશ કરો કે વિજ્ઞાનનો ગમે તેટલો વિકાસ થશે પણ ક્યારેય એવી ઘટના નહીં ઘટે કે જળ પદાર્થ જાણતું થઈ જાય, કારણ કે કોઈ વસ્તુનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. દરેક પદાર્થ સ્વતંત્ર છે. દાખલા તરીકે તમે જે ખુરશી પર બેસો છો એ 50 વર્ષ તમે વાપરી છે. 50 વર્ષ સુધી વાપરવા છતાં તે ખુરશી તમને જાણતી થઈ જાય તેમ બનશે નહીં. ખુરશી ક્યારેય નહીં બોલે, વેલકમ સાહેબ, આપ બિરાજમાન થાઓ, કારણ કે જાણવાનો તેમાં સ્વભાવ નથી. આ વાત ભારપૂર્વક એટલા માટે કહું છું કે આમાંથી જ ગૂંચવાડો થાય છે, આંટી પડે છે અને આપણો સંસાર આમાંથી જ ઊભો થાય છે. આપણે જળ શરીરને ચૈતન્ય માની લઈએ છીએ.
જૈન દર્શનનું એમ કહેવું છે કે જગત કોઈએ બનાવ્યું નથી, જગત ન હતું તેવો કોઈ કાળ નથી અને જગત નહીં હોય તેવો પણ કોઈ કાળ નહીં હોય. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં બહુ સરળ ભાષામાં આ વાત કરી છે કે હે અર્જુન, તું અને હું નહીં હોય એવો કોઈ કાળ નથી. તું અને હું વર્તમાનમાં છીએ, ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં કાયમ રહેવાના છીએ. જગતમાં તમને જે કંઈ દેખાય છે તેની આદિ પણ નથી અને અંત પણ નથી, એટલે જગત અનાદિ અનંત છે. તેની શરૂઆત નથી અને નાશ પણ નથી. એ નાશ પામતું નથી, નવું ઉત્પન્ન થતું નથી, પણ તેમાં રૂપાંતર ફેરફાર થયા કરે છે. અલગ અલગ સ્વરૂપમાં તેનું હોવાપણું કાયમ છે, માટે તેને કહેવાય છે સત. સત શબ્દ આપણે ઘણી વખત વાપરીએ છીએ. સત શબ્દના ઘણા અર્થો છે. સદગુરુ, સદશાસ્ત્ર, સદદેવ, આ બધામાં સત શબ્દ છે. સત શબ્દનો અર્થ સાચા પારમાર્થિક જેવા હોવા જોઈએ તેવા, પરંતુ અહીં સત શબ્દનો અર્થ બીજો છે. ત્રણેય કાળમાં કોઈ કારણ વગર જેનું હોવાપણું અસ્તિત્વ છે તેને કહેવાય છે સત. મને ખ્યાલ નથી આવતો કે તમને આ વાત સમજવામાં આવે છે કે નહીં. તમારે આ જાણવું જ પડશે. તમને જ્ઞાની પુરુષો નથી મળ્યા તેમ નથી. શાસ્ત્રોએ એમ કહ્યું કે આપણે ઘણી વખત તીર્થંકર દેવના સમવસરણમાં જઈ આવ્યા છીએ. તીર્થંકર પરમાત્માથી શ્રેષ્ઠ કહેનાર જગતમાં બીજું કોઈ નથી. ઉત્તમમાં ઉત્તમ કક્ષા તેમની છે. આવા પરમાત્મા પાસે આપણે જઈ આવ્યા સાંભળ્યું પણ લક્ષમાં ન લીધું. આપણે જાણ્યું, સાંભળ્યું, સમવસણમાં જોયું, આશ્રય થયું કે આ દેવદેવીઓ છે, અશોક વૃક્ષ છે, ફૂલોની વર્ષા થાય છે, સમવસણમાં ના કાંગડામાં હીરા માણેક જડ્યા છે, પગથિયા રત્ન જડિત છે, કરોડ દેવતાઓ સેવા કરે છે, એમ તીર્થંકર દેવનું સૌંદર્ય આપણે જોયું પણ તેમણે જે ઉપદેશ આપ્યો તેના તરફ આપણું ધ્યાન ન ગયું. તેમણે આ વાત કરી છે કે સત એટલે ત્રણેય કાળ સદાકાળ જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ અકારણ છે, તેના હોવા માટે કોઈ કારણ નથી, તે સ્વાધીન છે, પરાધીન નથી. સત એને કહેવાય જે સ્વતંત્ર છે અને તેનો નાશ કદી પણ થઈ શકતો નથી.
આ બે પદાર્થો જળ અને ચેતન છે. જે કઈ રમત ચાલે છે તે આ બે વચ્ચે ચાલે છે. ચાર દ્રવ્યો હાજર છે પણ પ્રેષક જેવા છે, પરંતુ રમત જળ અને ચૈતન્ય વચ્ચે થાય છે. ચાર દ્રવ્યો વચમાં આવતા નથી, પરેશાન કરતા નથી, તમને સહકાર જરૂર આપે છે, પરંતુ તમારી ઈચ્છા હોય તો આપે છે. તમારે ચાલવું હોય તો ધર્માસ્તિકાય દ્રવ્ય કહેશે હું તૈયાર, ન ચાલવું હોય અને સ્થિર રહેવું હોય તો અધર્માસ્તિકાય તૈયાર. આકાશ એટલું બધું ઉદાર છે કે તે તમને જગ્યા આપે છે. આપણા શરીરમાં પણ ત્રીજો ભાગ આકાશનો છે. કાનમાં આંગળી જાય, નાકમાં આંગળી જાય, મોંમાં કોળિયો જાય, ખોરાક પેટમાં જાય, અંદર પણ આકાશ છે. આપણી ચારે તરફ આકાશ છે અને આકાશથી આપણે ઘેરાયેલા છીએ. આકાશ આપણને જગ્યા આપે છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં બધે આકાશ. ખરેખરો ખેલ થાય છે જળ અને ચેતન વચ્ચે. જળ અને ચેતન બંને ભિન્ન છે. આ વાત ફરી લીધી કેમ કે આ વાત ઉપર આખો પાયો રચાયેલો છે. તમારી પાસે ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ આ વાત બરાબર સમજશો તો પ્રશ્નો થશે નહીં. ઘણી વખત વિચાર થાય છે કે દુનિયા કોણે બનાવી, ભલા માણસ. દુનિયા બનતી નથી, હતી, છે અને હશે. તમે પૂછો છો કે અમારે દુઃખ કેમ ભોગવવું પડે છે, તો કોઈ કહે એવા કર્મો કર્યા માટે. તો પૂછો છો કે કોણે કર્યા, કેવી રીતે થયા. તમે એટલું સમજી લો કે કર્મની પણ એક વ્યવસ્થા છે. ચૈતન્ય એ પણ દ્રવ્ય છે અને જળ પણ એક દ્રવ્ય છે. જળ અને ચેતન બે દ્રવ્યો છે. કર્મો જળ દ્રવ્ય છે. તમે જળને તો જુઓ છો, કારણ કે જળ રૂપી છે, તેથી જળને સમજાવવાની જરૂર નથી. એટલા માટે કોઈ જ્ઞાની પુરુષે ઉદ્ગલ દ્રવ્યને સમજાવવાની બહુ મહેનત કરી નથી. જગતમાં દેખાય છે, જગત દેખાય છે, પદાર્થો દેખાય છે, પરંતુ મહેનત જે કરવી પડે છે તે જોનાર દેખનાર માટે કરવી પડે છે. દેખનાર જોનાર જે અંદર બેઠો છે તે જે વસ્તુ જોવે છે તેને માને છે પણ પોતાને તે જે વસ્તુ જોવે છે તેને માને છે પણ પોતાને માનતો નથી. આ સમસ્યા સમજો. તમે જેને જુઓ છો તેને માનો છો કે આ પુદ્ગલ દ્રવ્ય છે અને તમે પોતે જોનાર છો તેને આત્મા માનતા નથી. એટલા માટે ષટપદમાં આત્મા નથી અને હોય તો જણાય કેમ નહીં, ત્યાંથી શરૂઆત થઈ. હે ગુરુદેવ, આત્મા છે જ નહીં કેમ, તો નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ.
જોનાર છે, જુએ છે, જોવાની ક્રિયા ચાલે છે, જોવાની પ્રક્રિયા ચાલે છે. જોતો હોવા છતાં અને જોવાની ક્રિયા કે પ્રક્રિયા કરતો હોવા છતાં જો જોનાર પોતે છે તે પોતાની ના પાડે છે, જે વસ્તુ જોવે છે તેની હા પાડે છે. શબ્દો સમજી લો. જોનારની જોનાર પોતે ના પાડે છે અને જે વસ્તુ જોવે છે તેની હા પાડે છે. આ જે દેખાય છે તે તમને સમજાવવું પડતું નથી. આ રૂપિયાની નોટો તિજોરીમાં જ મુકાય, એ કચરાપેટીમાં ન નખાય એ કહેવું પડતું નથી. જોનાર જેને જોવે છે તેને માને છે. જે વસ્તુને જોવે છે તે પૂતગલ અને જે જોનાર છે તે ચૈતન્ય. આ બે વસ્તુઓ જગતમાં છે, એમાં ચૈતન્ય જોનાર તમે છો. આ જગતમાં જે આગળ જ્ઞાનીઓ થઈ ગયા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે, તે બધાએ એક જ વાત કરી છે કે ચૈતન્ય છે તે જોનારો છે
અને દેખાય છે તે જળ છે અને તું જોનાર જળથી જુદો છે.
બસ ગઈકાલે થોડી તાત્વિક વિચારણા થઈ હતી અને તાત્વિક વિચારણાની અંદર છ દ્રવ્યોની સ્વતંત્રતા પોતપોતાની છે. જૈન દર્શનનો જે આધાર છે, આપણે વાત કરી હતી કે દરેક ધર્મને પોતાની ફિલોસોફી, તત્વજ્ઞાન હોવું જોઈએ. એવરી રિલિજન મસ્ટ હેવ એ ફિલોસોફી અને એવરી ફિલોસોફી મસ્ટ બી સપોર્ટેડ બાય ધ રિલિજન. દરેકે દરેક તત્વજ્ઞાનને કોઈ એની આચાર સંહિતા હોવી જોઈએ. આચાર સંહિતા વિનાનું તત્વજ્ઞાન કેવળ શબ્દો છે અને તત્વજ્ઞાન વિનાની આચાર સંહિતા એ કેવળ ભ્રમણા છે, કલ્પના છે. જગતના જીવોએ પરમાર્થની યાત્રા જ્યારે કરવાની હોય, સાધના કરવાની હોય, ત્યારે તત્વજ્ઞાન જાણવું પડે. તત્વજ્ઞાન આધારિત સાધના થવી જોઈએ. આજે સાધના 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 જુદી જુદી પ્રકારની, એ તો અનંત પ્રકાર છે, અનેકાંત માર્ગ છે. ભગવાન તીર્થંકરે સહસ્ર પ્રકારે ક્રિયાઓ કીધી છે, સહસ્ર પ્રકારે ઉપદેશો કહ્યા છે. 54માં કૃપાળુદેવ કહે છે પત્રમાં, જીને તો અનેકવિધ કહ્યું છે, કેમકે જીવોની પ્રકૃતિ જુદી જુદી છે. એથી કરીને સાધના માર્ગ ઘણા છે, પણ તત્વજ્ઞાન તો એક જ છે, એ કોઈ જુદું જુદું ના થાય. સમજણના દ્રષ્ટિકોણ જુદા હોઈ શકે, પણ વસ્તુ સત છે. સત છે એ ત્રણેય કાળમાં સત છે. અને એ વસ્તુ શું છે? તો કે જગતમાં છ દ્રવ્યો છે. આ છ દ્રવ્યો છે, એ છે છ દ્રવ્યો સત છે. અહીંયા સરસ સમજ આપી કે સત બાબતમાં આપણી સમજણ એવી હોય, સત એટલે સાચું, પારમાર્થિક, એ બધું જે છે આપણે એને સત માનીએ. અહીંયા કે છે ના, સત એટલે ત્રણેય કાળમાં વગર કારણે જેનું હોવાપણું છે, છે ને છે, એને સત કીધું છે. તત્વજ્ઞાનની ભાષામાં આપણે સત એટલે સાચું, પારમાર્થિક, કલ્યાણ માટેનું, હિત માટેનું, એને સત કહીએ અને બાકીનાને અસત કહીએ. એ એક અર્થ છે. અહીંયા અર્થ સમજવાનો છે કે છ છ દ્રવ્ય સત છે. તો જીવ જેમ આત્મા સત છે, એમ પૂદગલ પણ સત છે. આ મગજમાં બેસતું નથી. એ પૂદગલ ખોટું છે, ખોટું નથી, સત છે. એવી રીતે છ છ દ્રવ્યો સત છે. ફરી સતની વ્યાખ્યા સમજી લ્યો. સત એટલે ત્રણેય કાળમાં વગર કારણે જેનું અસ્તિત્વ છે, ગઈકાલે હતું, આજે છે, આવતીકાલે હશે, ત્રિકાલિક જેનું હોવાપણું છે, એ સત. એ કોઈથી ઉત્પન્ન થતું નથી અને કોઈથી એનો વિનાશ થતો નથી. આ મગજમાં બરોબર બેસાડો. કોઈ એનો નાશ કરી ન શકે. એક પણ પૂદગલ પરમાણુ જગતમાં નવું ઉત્પન્ન થતું નથી. વિજ્ઞાનની શોધ એ પૂદગલ પરમાણુની નથી, પણ પરમાણુની શક્તિની છે. એનું રૂપાંતર થાય, પરમાણુની શક્તિનું રૂપાંતર થાય. પરમાણુ નવું ન મળે. કોઈ આત્મા નવો ઉત્પન્ન થતો નથી. હજારો જન્મ રોજ થાય છે, લાખોની સંખ્યામાં વિશ્વના ધરતીના પટ ઉપર જન્મ થાય છે, પણ ક્યાંય કોઈ આત્મા નવો ઉત્પન્ન થતો નથી. હજારો મૃત્યુ આ પર ધરતીના પટ ઉપર રોજ બને છે. એકય સ્મશાન ખાલી નથી હોતું, રોજ એનો રેકોર્ડ નોંધાય છે. છતાં કોઈ આત્મા આ જગતમાંથી મરતો નથી. વાતને બરોબર પકડીએ, વિચારથી પકડીએ, ગચ્છમતની માન્યતાથી નહીં, સંપ્રદાયની માન્યતાથી નહીં, કહેવાતા ગુરુઓના આધાર ઉપર રહીને દ્રષ્ટિ રાખતી નહીં. આપણે સ્વતંત્ર વિચાર કરો કે આ જીવ જ્ઞાન સ્વરૂપ છે, અમારે સમજવું છે. જો આજ સુધી ઊંધી વાત આવી હોય તો આપણે કાઢી નાખવી છે. કૃપાળુ દેવની આત્મસિદ્ધિ એ છે, આ સતનો પ્રકાશ છે. જે કંઈ અત્યાર સુધી સાંભળ્યું હશે, માન્યું હશે, સાચી ખોટી શ્રદ્ધા કરી હશે, પણ આધ્યાત્મિક સાધના કરવા માટે એમાંથી નીકળી જવું પડે. ગ્રંથિઓ તોડવી પડે, ભેદવી પડે. આ સતનો માર્ગ છે. સત એટલે છ દ્રવ્યની વાત છે. જીવ એકલો રહી શકતો નથી. આકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર છે છ દ્રવ્યો વિદ્યમાન છે. શરીરમાં પણ આકાશ છે અને આકાશમાં શરીર છે. કોઈ એક બીજાથી તદ્દન જેને કહીએ અસ્તિત્વથી જુદા એવા નથી. બધા સાથે રહે છે, છતાં કોઈ પોતાનો સ્વભાવ છોડતું નથી. આ સમજી લઈએ કે કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. અનંત કાળ સુધી સાથે રહેવા છતાં પોતાનો સ્વભાવ ક્યારે કોઈ છોડતું નથી. જડ કદી પણ ચેતનપણાને પામે નહીં, ચેતન કદી પણ જડ થાય નહીં. ભાષામાં બોલાય આપણે કહીએ કોઈને તું જડ જેવો છો, પણ એ એની તાત્કાલિક અવસ્થા છે, એના સંદર્ભનો શબ્દ છે, એ તાત્વિક શબ્દ નથી, એ ચેતન જ છે. ઉદાહરણ આપ્યું કે 50 વર્ષ સુધી જે ખુરશી ઉપર બેઠા હો એ ખુરશીમાં કદી જાગૃતિ નહીં આવે કે આ મારા સાહેબ છે અથવા હું આની ખુરશી છું. જે ઘરમાં રહીએ છીએ, ઘરની એક ઈંટને, દિવાલની એક ઈંટને તમારા પ્રત્યે કોઈ મમતા નથી. તમને વળગી છે ઘરની દિવાલોની, ઘરની લાદીની, એક એક નાના નાના પદાર્થની, એની સાથે આપણે એટલા વળગેલા છીએ. આ મારી જગ્યા, આ મારી સેટી, આ મારી ચાદર, આ મારું આ, મારું આ, મારું આ, એવી ગ્રંથિઓથી આ જીવ એટલો બધો બંધાયેલો છે, પોતાનું ભાન ભૂલી ગયો છે, ત્યાં સુધી બંધાયેલા છે. પણ એ જળ પદાર્થને કોઈ દી એમ થયું? કોઈ શાલ એમ કે છે કે ભાઈ આજે મને ઓઢનાર બીજો છે, જે ઓઢે એને આવરણ આપે, જે ઓઢે એને આવરણ આપે, કપડાં જે પહેરે એને રક્ષણ આપે. સ્વેટર મારું તમે પહેર્યું તો તમને એમાં ઠંડી લાગે જેવું ખરું? એ કામ નથી કરતો. કા ઓલાનું છે, ઓલાનું હોય કે જેનું હોય એનું, સ્વેટર એ સ્વેટર છે, એનો સ્વભાવ છે ઠંડીથી તને રક્ષણ આપ. છત્રી જે ઓઢે એને વરસાદથી રક્ષણ મળે. પછી એમ કે ના ના, પટેલભાઈની છત્રી છે, આપણને જરાય કામ આવતી નથી. બને ખરું? સ્વભાવ વિચારો, સ્વરૂપ વિચારો, છ દ્રવ્યની સ્વતંત્રતા વિચારો. આખું જગત સ્વતંત્ર છે, લોક આખો સ્વતંત્ર છે. ધર્માસ્તિકાય એનું કામ ગતિ આપવાનું છે, પણ જેને ઈચ્છે એને આપવાની છે. તમારે જો દોડવું હોય તો ગતિ મળશે, પણ તમારે સ્થિર બેસવું છે તો ધર્માસ્તિકાય અત્યારે હાજર છે, તમને ધક્કો મારીને ઊભા નહીં કરે. પણ અધર્માસ્તિકાયનું કામ સ્થિરતાનું છે. જેને જે પદાર્થને સ્થિતિ કરવી છે એમાં એને મદદરૂપ થવાનું છે, સહાયક તત્વ છે. એ તત્વ એ સહાયક તત્વ છે. જીવ દ્રવ્ય પ્રેરક તત્વ છે અને બીજું દ્રવ્ય સહાયક તત્વ છે. મારે ઉડવું છે તો ધર્માસ્તિકાય મને મદદ કરશે, પણ મારે સ્થિર બેસવું છે તો અધર્માસ્તિકાય મને મદદ કરશે. એ ન કરે તો આપણે બેસી ન શકીએ. આકાશ છે એ જગ્યા આપે છે. આખા લોકમાં જુદા જુદા આ દ્રવ્યો છે, એના રૂપ જુદા જુદા થાય છે. એ રૂપ મોટા થાય, નાના થાય, આ થાય ત્યારે, પણ ક્યારે આકાશ એમ નથી કહેતો કે મારે ત્યાં જગ્યા. એનો ગુણ છે કે લોકમાં ચેતનમાં તિર્યંચ વધી જાય, નારકી વધી જાય, દેવો વધી જાય, માણસો વધી જાય, હાથી વધી જાય અને જંતુઓ ઘટી જાય, પછી એમ કે કંઈ જગ્યા નથી ભાઈ પગ મૂકવાની, હવે કોઈ ક્યાંય આવશો નહીં. આટલા અનંત કાળ ગયો, એવા જૂના જમાનામાં આટલા બધા મોટા મોટા માણસો હતા, 500 ધનુષની કાયાવાળા મોટા મોટા પ્રાણીઓ હતા, ડાયનોસોર જેવા એ બધા હતા, ઓછા હતા, આજે અત્યારે વિસ્ફોટ થયો છે, વધી ગયા છે. એ નાના હોય કે મોટા હોય, ઓછા હોય કે વધારે હોય, આકાશમાં કદી ક્યાંય ભીડ નથી. જગ્યા મળશે, જેને જેને મકાન બાંધવું છે એને માટે જગ્યા છે. આકાશનો ગુણ છે, આકાશ તત્વ એવું છે, એ સ્વયં ફેલાઈ જશે, એ સ્વયં ફેલાઈ જશે. પણ બાકીના દ્રવ્યોને એનું કામ જ એ કે તમામ દ્રવ્યોને એને જોઈતી જગ્યા પૂરી પાડવી, અવકાશ પૂરો પાડવો, આ આકાશનું કામ છે. કાળનું કામ છે પરિવર્તન કરવું, કે ભાઈ દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે એટલે એનામાં કંઈક ને કંઈક ચાયલા કરશે. એ ચાયલા કરે એનું પરિણામ આપવું, કે ભાઈ આ સરસ મજાની આજે નવી ચીજ લીધી છે, પણ નવી છે તો જૂની થવી જોઈએ ને. હવે એ કામ કાળ કરશે, ચાર દી પછી લાગશે કે એની સાઇનિંગ ઘટી ગઈ, 15 દી પછી લાગશે કે એના અક્ષર બરોબર થતા નથી, અને મહિના દી પછી લાગશે કે આને જોવી ગમતી ફેંકી દો. આ કામ કાળે કર્યું છે, કાળ દ્રવ્ય એના પરિવર્તનને મદદ કરી રહ્યા છે. જીવ જન્મ લે છે તો વધે છે, બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પછી કાળ દ્રવ્ય કરે છે કે બસ આનું જેટલું માપ આવી ગયું એટલું, દૂધનો ઉભરો કેટલો આવે એની તાકાત તો એટલો આવે ને, પછી ન આવે. બહુ મોટું તપેલું તો કે ના, ત્યાં સુધી કોઠીમાં દૂધ મૂકીને ઉભરાય કા? દૂધનો સ્વભાવ તો ઉભરાવાનો છે, પણ દૂધની કેપેસિટી એટલું ઉભરાય ને, તપેલીમાં નાખ્યું તો ઉભરાય, કાંઈ કોઠીમાં નાખ્યું દૂધ ઉભરાય? એમ તમે વધો કેટલા? જ્યાં સુધી આ શરીરની પરમાણુ દ્રવ્યની જેટલી કેપેસિટી છે ત્યાં સુધી વધશે, અને પછી ઘટશે. બે ક્રિયા થાય છે, વૃદ્ધિ અને હાનિ બંને થાય છે. કોઈકમાં લાંબે ગાળે થાય, ઓહો શરીરને તમે બહુ સાચું, હજી તો કાળા વાળ છે, ઓ ધોળા નથી આવ્યા, બહુ સાચું, અરે ક્યાં સાચવવાનું છે? એનો સ્વભાવ છે, અને એનો સ્વભાવ જ્યારે પલટાશે ત્યારે કે તું રોકી શકીશ? જોજો હો, હવે ધોળા થવાની શરૂઆત થઈ છે, જોજો હો, હવે દાંત પડવાની શરૂઆત થઈ છે, આંખે હવે દેખાવાનું ઓછું થાય છે, કાને સાંભળવાનું ઓછું થાય છે, પગે ચાલતા ચાલતા હવે ઢીંચણ કામ કરતા. આ બધું સ્વયં થાય છે, આ કાળ કામ કરી રહ્યો છે. હવે સમજી ગયા કે હવે આમાં નવું, આની અંદર વૃદ્ધિનો સ્કોપ નથી, પૂરું થઈ ગયું. એને જેટલા કર્મ બાંધ્યા હતા આયુના, શરીરના, નામ પ્રકૃતિના, એ બધા કર્મના પરમાણુઓ આના પૂરા થઈ ગયા. હવે આને જીર્ણ શીર્ણ થવાનો વખત આવી ગયો છે. જો આપણી જાતને ઓળખી લઈએ તો સારું, ન ઓળખી લઈએ અને બફમમાં હોય કે હું તો કોઈ દી મરવાનો, હજી મારે દહકા સુધી તો વાંધો નથી, આવા બફમમાં રહીએ તો એ બાજી ચૂકી જાય. તારે સમજી લેવું પડે કે નવ કાળ મૂકે કોઈ. કૃપાળુ દેવ એવું સરસ મજાનું પદ લખી નાખ્યું કે આવા ચક્રવર્તી, આવા યોદ્ધાઓ આ ગમે તેવા હતા, એક એકના વાક્યો લખ્યા છે એ ગાથાઓમાં, એક એક ગાથામાં કેવા મૂછે લીંબુ ફડકાવનારા, પણ નવ કાળ મૂકે. આ કાળનું કામ છે, પરિવર્તન એ કાળનું કામ છે. એ કાળ દ્રવ્ય હાજર જ છે, અને એ કાળ દ્રવ્ય આ દરેક દ્રવ્યનું જાણે છે કે આનું કામ પૂરું થઈ ગયું. કાળ એને એનો હિસાબ ચૂકવી આપે છે. કાળની સ્વતંત્રતા છે, આકાશની સ્વતંત્રતા છે, ધર્માસ્તિકાયની સ્વતંત્રતા છે, અને અધર્માસ્તિકાયની સ્વતંત્રતા છે. જૈન દર્શન કહે છે કે આ ચાર દ્રવ્ય તો માત્ર પ્રેક્ષક છે, આ ખેલ ચાલે છે સંસારનો, જગતનો, એમાં આ ચાર પ્રેક્ષક છે, જોનારા છે. સર્કસ ચાલે છે, વચ્ચેના રાઉન્ડમાં ચાલે છે, સર્કસ છે, એ ખેલ છે, અને ગેલેરીમાં બેઠા છે ચારે બાજુ એ તો પ્રેક્ષકો છે. પ્રેક્ષક કંઈ નથી કરતું. ક્રિકેટના મેદાનની અંદર ક્રિકેટરની બે ટીમ રમે છે, હજારો લાખો લોકો જોઈ છે, જુએ છે, એ કંઈ નથી કરતા, એને કંઈ ફટકો નથી મારવાનો અને એને કેચ પણ કરવાનો નથી, એ જોયા કરે છે, જે છે તે જુએ છે. પણ બે ટીમ ખેલ કરે છે, કઈ કરે છે? જડ અને ચેતન. જડ અને ચેતનનો ખેલ એને કહેવાય છે સંસાર. એના વિવિધ રૂપ છે, વિવિધ રંગ છે, વિવિધ આકાર છે, વિવિધ રચનાઓ છે, વિવિધ પરિણતિઓ છે. કંઈ સમજમાં નથી આવતું ક્યારે કઈ થાય છે, ક્યારે કઈ થાય છે, કશું લક્ષમાં આવતું નથી. એનું એક કારણ કે જીવ પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. શું છે એનો સ્વભાવ? જાણવાનો. અને પૂતગલનો જડતાનો છે. એ કદી જાણી શકે નહીં. ગમે એટલી એની તમે રચના કરો, એમાં સંશોધન કરો, એની લેટેસ્ટ બધી શોધખોળ કરો, પણ એમાં જાણપણું આવી શકે નહીં. હવે જીવ જે જાણે છે એ પોતે પોતાનું જાણપણું ભૂલી ગયું. જે તત્વ પોતાનો મૂળભૂત સ્વભાવ ભૂલી ગયો હોય એ તત્વ કેવો થઈ ગયો? પછી આ જળ જેવો. તારામાં અને પૂતગલની અંદર જે તફાવત હતો કે એ જાણી શકતું નથી અને તું જાણે છે, અને તું જાણપણાને જ ભૂલી ગયો, તો તું તત્સમ થઈ ગયો. કેવા થઈ ગયો? પૂતગલ જેવો, જળ જેવો થઈ ગયો. તું જળ જેવો થઈ ગયો, જળની સંગે જળ જેવો, એવો જ આ અચેતન ચેતનને અચેતન રૂપે મનાવી રહ્યા છે. આ કેવી આશ્ચર્યની વાત છે. કૃપાળુજી કહે છે, ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. અરે જીનેશ્વર પરમાત્માના સિદ્ધાંતને જરા સમજો તો ખરા, કે પોતે જાણતો નથી કે હું આની સાથે જોડાઉં છું, હું એનો જાણનાર છું. તો કે જેને જુએ છે એને માને છે, અને જે જોનાર છે એને માનતો નથી. મોટામાં મોટી ભૂલ આ સંસારના ખેલની, અને આ ખેલ, આ બાજી અનંત કાળથી ચાલે છે, પૂરી થતી નથી. આ રમતનો કદી અંત આવતો નથી. પૂતગલના ખેલ સનાતન ચાલ્યા કરે છે, ક્યારે અંત આવતો નથી. કેમ કે અંત ક્યારે આવે? વિસ્મૃતિથી એની શરૂઆત થઈ છે. જીવ પોતાને ભૂલી ગયો છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી ટળી શકે છે, અને જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય છે, ભૂલી ગયેલા પાસેથી નહીં. ખ્યાલ આવે છે? જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય છે, વક્તા પાસેથી નહીં, ઉપદેશક પાસેથી નહીં, આશ્રમ ખોલીને બેઠા છે એની પાસેથી નહીં, ધર્માચાર્ય બનીને બેઠા છે એની પાસેથી નહીં. આ વાત સાદી વાત ન સમજાય. આત્મસિદ્ધિમાં લક્ષણ કીધા સદગુરુના, અને પહેલું લક્ષણ કીધું આત્મજ્ઞાન. એને આત્મજ્ઞાન હોવું જોઈએ, એને આત્મજ્ઞાન હોવું જોઈએ, એટલે હોવું જ જોઈએ. અને આત્મજ્ઞાનનો શબ્દ આપ્યો આત્મસિદ્ધિમાં, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, જે પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થયા છે અને પરની બધી જ ઈચ્છાઓથી જે નિવૃત્ત થયા છે. આજે આપણે જોયું કે બહુ આને જ્ઞાન છે, પણ આ બધી ઈચ્છાઓ એનામાં ભરી છે, આ જ્ઞાન નથી, આ એનું શબ્દનું ડાપણ છે, બીજું કંઈ નથી, કોરું જ્ઞાન છે. અનુભૂતિનું જ્ઞાન નથી, આત્માની અનુભૂતિનું જ્ઞાન નથી, આ કોરા શબ્દો છે. ઉપદેશક હશે, જ્ઞાની નથી. ઈચ્છાઓ ભરપૂર છે, આરંભ સમારંભ ભરપૂર છે, વિચારે ઉદય પ્રયોગ તો દેખાતો જ નથી. ઈચ્છા પ્રયોગથી જ જે ચાલે છે, અને એવા અનુયાયીઓ છે કે એમને ઈચ્છા પૂરી કરો, એના કરતા તારી ઈચ્છા પૂરી કરીશ તો વેલો પામીશ. ઈચ્છા પોતાની, પોતાના કલ્યાણની, બીજું કંઈ ઈચ્છતો નથી એ પ્રભુ, એ પરમાત્મા. આ સંસારના પરિભ્રમણમાંથી મુક્તિ મળે. ખંભાતના મમુક્ષુએ લખ્યું, કૃપાળુ દેવે તો અભિનંદન આપ્યા કે અમને સંતોષ થાય છે તમારો પત્ર વાંચીને. કૃપાળુ દેવને સંતોષ થાય એવા પરમ જ્ઞાનીને એવું મમુક્ષુએ શું લખ્યું? તો લખ્યું હતું કે અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. પ્રભુ તમને મળવું છે, તમારો સમાગમ કરવો છે, દર્શન કરવો છે, તમે ખંભાત પધારો અથવા અમે ત્યાં આવીએ, આવવાની ના પાડે છે. અમારી અનુકૂળતા હશે ત્યારે અમે આવીશું. પણ શું છે ઈચ્છા, શેને માટે મળવું છે? અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, એ તમારો પ્રશ્ન જાણીને અમને સંતોષ થાય છે. અરે ક્યારે પરમાત્માને સંતોષ થાય એવી વાત આપણી ખરી? આરંભ સમારંભમાંથી જ નવરા નથી થતા, અને જગતની અંદર આ એન્ડલેસ પ્રક્રિયા છે, આનો અંત નથી કોઈ દી. આરંભ પરિગ્રહનો ક્યારેય કોઈ અંત નથી, કેમ કે એના મૂળમાં તૃષ્ણા છે અને વાસના છે. ભૌતિક સંપત્તિની વાસના નથી તો માન પૂજા સત્કાર સિદ્ધિ પ્રસિદ્ધિ જય જયકાર આ બધી વાસનાઓ ભરેલી આ ઝેર જેવી છે. મારું નામ વધે ને મારું આમ થાય ને 25 લોકો પગે પડે ને શું પગે પડે. મનની આ ઈચ્છા જ્યાં સુધી જશે નહીં, આનંદ ગણજી મહારાજ તો વેદના વ્યક્ત કરે છે કે તરતમ જોગે રે તરતમ વાસના. પુણ્યનો યોગ વધી ગયો એમાંની વાસના વધી ગઈ. પુણ્યના યોગમાં ધન મળે, વૈભવ મળે, માન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, આ પુણ્યના ખેલ છે, આ આત્માનું કલ્યાણ નથી. તો એને આટલું છે, 10,000 માણા પર 10,000 આવે કે 10,00,000 આવે એને કાંઈ સંબંધ નથી. આ વૈભવ બતાવવાના, એના મહિમા ગાવાની માંથી નવરા ન થાય. આટલું આમ છે, આટલું આમ છે, આટલું આમ છે, શું કરવું છે? આ શાશ્વત કે નશ્વર બધું વિચાર આવતો નથી જીવને એક મિનિટ પણ. અને પુણ્યને આત્માનો ગુણ માની લે છે. કૃપાળુ દેવ તો લખે મોક્ષ માટે કે વિત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ તે હશુભા શુભ છેદતા ઉપજે મોક્ષ. આ શુભાશુભ શુભ તો અશુભ તો છેદાય, શુભ પણ જેદી છેદાય તેદી મોક્ષ ઉપજશે. બહુ સ્પષ્ટ. ત્યારે આપણે આ શુભને વળગી રહ્યા હોઈએ તો લાગે કે હજુ સમજણને અને આપણને કેટલું અંતર છે. એટલે અહીંયા સમજાયું છે કે ભાઈ જૈન દર્શનને સૌથી મોટી વાત કરવી છે કે તારું જે અહિત થાય છે ને એમાં તું ખેંચાય છે એને કારણે થાય છે. જગતના પદાર્થને દોષ દેમાં કોણ ખેંચાય છે? આ બધા પ્રત્યે જીવ ખેંચાય છે. એ જાણનારો છે, એ પોતાનો જાણવાનો સ્વભાવ છોડીને, જ્ઞાતા છોડીને જે જુએ છે એની સાથે રાગ કરે છે, મોહ કરે છે, આસક્તિ કરે છે, મમતા કરે છે, મારાપણું કરે છે. સ્થળ હોય, વ્યક્તિ હોય, ગ્રંથ હોય, આ બધામાં મારાપણું કરે છે. તું જોતો નથી, આગળ વધો, કસાઈ પરિણામમાં ગયો, તું માત્ર જ્ઞાતા ન થયો, તું એની સાથે જોડાયો, સ્વભાવનું તારું પરિવર્તન થયું, આસક્તિ આવી, કર્મના બંધની શરૂઆત થઈ, એ જે પ્રવાહ આવ્યો જાણવાની સાથોસાથ એને કહેવાય આશરો. એક વસ્તુ મેં જાણી આને, અને જાણ્યા પછી મને આના પ્રત્યે અંશ માત્ર પણ આસક્તિ થઈ તો આ મારા માટે આશરવ થયું કે સંબર થયો? આશરવનું પરિણામ એ સિવાય કંઈ હોઈ શકે? આશરવ શુભ થયો કે અશુભ થયો? તો પણ પરિણામ, જો આશ્રવના બે પ્રકાર કીધા છે, શુભ ને અશુભ, પરિણામના બે પ્રકાર કીધા નથી. પરિણામનો પ્રકાર તો એક જ છે, બંધ. પણ સાહેબ મને શુભ આશ્રવ થયો, જ્ઞાની કહે છે એ પણ. સમવસણની પ્રત્યે મને મમતા થઈ, રાગ થયો, આત્મકલ્યાણનું સાધન છે તો પણ પરિણામ બંધ. ગ્રંથ પ્રત્યે મને થયો, રાગ અને ભક્તિ બે જુદી વસ્તુ છે, ગ્રંથ પ્રત્યે ભક્તિ હોય, જ્ઞાન પ્રત્યે ભક્તિ હોય, બહુમાન હોય, રાગ ન હોય. રાગથી, રાગની ગ્રંથિથી જોડાયેલા ઘણા આપણે જોઈ છે કે નિશ્ચયને એના ગ્રંથની અંદર રાગથી જોડાયેલા છે, છાતી એ વળગાડીને પડ્યા છે. અરે એ તત્વ એક સમજવાનું છે, બસ એક દ્રષ્ટિ છે, એક અંશ છે, એ પૂર્ણતા નથી. તો એને જ્યાં રાગ આવ્યો ત્યાં પરિણામ બંધ આવ્યો. કૃપાળુ દેવે 79 આંકની અંદર એક કાવ્ય લખ્યું છે, એમાં સદગુરુના ઓળખાણમાં એક આપ્યું હતું કે ગ્રંથ ગ્રંથિ નહીં જોય, બરાબર છે, સુરેખા ગ્રંથની પણ ગ્રંથિ નહીં. કેટલી અવસ્થાનો વિચાર કરો, આ પૂર્ણ જ્ઞાની એક મળી ગયા આ કાળની અંદર, એ આવા સૂક્ષ્મ પરિણામો બદલાવે છે, બતલાવે છે. બાકી તો આજ કહેવાતા પંડિતોની અંદર ક્યાં દ્રષ્ટિ ક્યાં છે આવી? એને ગાથા વાંચે પણ કાંઈ ન હોય, એને વિવરણની અંદર કઈ કોઈ ગહનતા નહીં, ચિંતન નહીં, ઊંડાણ નહીં, કોઈ સમજણ નહીં. સમજણના અભાવ વિનાના ભાષણો ચાલ્યા કરે તો એ શું ભાષણ છે? 2 કલાક બોલે તેથી શું થયું? જીવને આ ખ્યાલ આવવો જોઈએ, કેમ કે જીવ જ્ઞાતા છે. એટલે સૌથી વધુ આપણું મમત્વ જે દ્રશ્ય પદાર્થો થાય છે, દેખાય છે, ત્યાં આપણું મમત્વ આત્મા ઉપર નથી, પદાર્થ ઉપર છે. આપણને પોતાનો પ્રેમ થવો જોઈએ તો પોતાના આત્મતત્વ પ્રત્યે થવું જોઈએ. જેમ એની જાણકારી થાય એમ આપણને આત્મતત્વ પ્રત્યે પ્રેમ વધવો જોઈએ. એની બદલે આપણો પ્રેમ જેની જાણકારી થાય છે એના પ્રત્યે વધે છે. જો ઉલટો કરો, આને કહેવાય છે મોહ. જેની જાણકારી થાય એ પર પદાર્થ છે, એ મારું નથી, એ મારું કલ્યાણનું કારણ નથી, એવી સમજ સાથે પોતા સાથે એને જેને મોહ વધે એમાંથી કહેવાય મોક્ષ. હો નીકળી ગયો, એને મોક્ષ થાય છે. આ બધા 10 તત્વો છે. ખેલ શરૂ થાય છે એ પૂદગલના પરમાણુઓનો ખેલ છે. એ પરમાણુઓનું પરિણમન એટલું બધું થાય છે કેમ કે એની પાસે ગંધ છે, સ્પર્શ છે, રસ છે, વર્ણ છે અને શબ્દ છે. એટલે ચિત્ર વિચિત્રતા, દ્રશ્ય ફેરફાર, દ્રશ્ય રૂપાંતર એ શેમાં થાય? પૂદગલમાં થાય. દ્રશ્ય રૂપાંતર પૂદગલમાં. અને આપણને શું ગમે છે? દ્રશ્ય. આપણે ક્યાં મોહિત થયા છીએ? દ્રશ્યમાં. એટલે કૃપાળુ દેવે કહ્યું 664માં કે દેખત ભૂલી, દેખું ને ભૂલી લો, દેખું ને ભૂલી લો. રોજ ક્યાંક ગયો ને કોઈક પદાર્થ નવો જોયો અને એમાં હવે તો મોલ નીકળ્યા છે, અનેક રૂપથી અનેક પદાર્થો, એક ને એક વાત ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો. દ્રષ્ટિ પલટાઈ ગઈ છે જાણનારાની. એટલે મોલની અંદર 1000 વસ્તુ જોયા પછી કે છે આ તો બધું એકનું એક પૂદગલનો ખેલ છે, પરિવર્તન ને પરાવર્તન સિવાય કંઈ ફેર નથી. રૂપ રસ ગંધ સ્પર્શ વર્ણ આ જે 5 ગુણો છે એના ગુણાકાર ભાગાકાર ચાલ્યા કરે છે, પરમ્યુટેશન કોમ્બિનેશન. અને એનું આ રૂપાંતર છે, આ નાટક છે, આ રંગભૂમિ છે, એના ખેલ ચાલ્યા કરે છે. જોનારો તો હું એક જ છું. એને આત્મા પ્રત્યે મોહ આવ્યો, પણ એ મોહ એનો મોક્ષનું કારણ છે. અને પર પ્રત્યેનો મોહ તૂટી ગયો, એનામાં એનામાં વિરતી ભાવ આવ્યો. આ વિરતી ભાવ છે એ જ્ઞાનનું ફળ છે. તે આત્માને જાણ્યો તો તને પર તરફ વિરતી આવી. જો પર તરફ વિરતિ નથી આવી તો સ્વને જાણવાનું હજી ઓછું છે, ઓછું જાણ્યું છે, નથી જાણ્યું. એ વાત મૂકે છે. જળ વસ્તુ ક્યારેય જાણવાનો ગુણ પ્રગટાવી નહીં શકે. જળની અંદર ગમે તેટલી પ્રોસેસ કરો, ગમે તેટલી પ્રક્રિયા કરે, ગળનું વિજ્ઞાન અત્યારે જળ પદાર્થનું, એનામાં જાણવાની શક્તિ ન આવે, ન આવે ને કોઈ દિન. આ સિદ્ધાંત સમજવાનો છે. એટલે અહીંયા એ સરસ વાત કરી કે સતને સમજવું, જગતના દ્રવ્યોને સમજવા માટે આ શબ્દ બહુ મહત્વનો છે. જે આપણા રૂટીન વપરાશમાં નથી આવતો. રૂટીન આપણો ઉપયોગ ચીલા ચાલુ સત એટલે સાચું, ખોટું હોય તો આપણે કંઈક સત ન કહેવાય. પણ પૂતગલનું રૂપ ખોટું છે છતાં સત છે. બેસે છે વાત? હે, ત્રણેય કાળ છે એનું, તું ખોટું કે એમાં શું? ત્રણેય કાળ છે એનું, જે સ્વરૂપ છે એ છે જ. તો અહીંયા તત્વની પરિભાષામાં જ્યારે તત્વ સમજવું હોય ધર્મનું, ફિલોસોફી ઓફ એ રિલિજન, જૈન દર્શનની ફિલોસોફી શું છે એ તો સમજીએ આપણે. આપણે જૈનત્વ કેળવવું છે, મોક્ષ માર્ગની આરાધના કરવી છે. અહીંયા સત એને કીધું છે, ધર્માસ્તિકા એ પણ સત છે, આકાશ છે એ પણ સત છે, કાળ છે એ પણ સત છે, ખોટો નથી. પૂતગલ સત છે અને ચેતન પણ સત છે. આ પરિભાષા જ્યારે બેસી જાય બરોબર તત્વને સમજવામાં, બાકી જગતમાં જ્યારે વિવેક કરે છે કે જગત સત કે અસત, પછી આ વસ્તુ સત કે અસત, કલ્યાણકારી કે અકલ્યાણકારી, હિતકારી કે અહિતકારી, મંગલકારી કે અમંગલકારી, આવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે સતની વ્યાખ્યા બદલાઈ ગઈ. કારણ કે અર્થ બદલાયો, સંદર્ભ બદલાયો, વસ્તુનો રેફરન્સ ટુ કોન્ટેક્સ વિચાર કરવો પડે કે કઈ પૃષ્ઠભૂમિની અંદર આ શબ્દનો પ્રયોગ થાય છે. સર્વસામાન્ય મુમુક્ષુઓ પ્રવચનો સાંભળે છે બધા, પણ વિચારણા અલ્પ હોવાને કારણે એને શબ્દનો ક્યારે ક્યાં પ્રયોગ થાય અને કઈ જગ્યાએ કયા પ્રયોગથી શું અર્થ સમજવો જોઈએ એ લક્ષમાં આવતું નથી. એટલે શબ્દ સાંભળે, એ શબ્દનો અર્થ એને ડિક્શનરીનો મિનિંગ ખબર હોય, અને એક શબ્દના 50 થી ઓછા અર્થ નથી થતા, એક શબ્દના 50 થી ઓછા અર્થ થતા નથી. જેને પરીક્ષા કરવી હોય, ભગવદ્ ગોમંડળ જે પુસ્તકો બહાર પડ્યા છે ને, 11 ઋણી ડિક્શનરી, એમાં કોઈ પણ અક્ષર, કોઈ પણ શબ્દ લેજો, પાણી જેવો શબ્દ છે એના 55 અર્થ છે, પાણી માત્ર. શબ્દના અર્થ અનેક છે, એકય અર્થ ખોટો નથી, કેમ કે ડિક્શનરીમાં આપ્યો છે આનો અર્થ આ જ થાય, પણ ક્યારે થાય એ સંદર્ભમાં વાત થાય ત્યારે, એ સંદર્ભમાં વાત થાય ત્યારે એનો એ જ અર્થ પકડવો જોઈએ. કદાચ આપણને આવું બધું ભાષા જ્ઞાન ન હોય, શક્યતા છે. પણ જ્યારે જ્ઞાનીના તત્વની વિચારણાના આપણે ઉપદેશ સાંભળતા હોય, બોધ વાંચતા હોય, ગ્રંથો વાંચતા હોય, ત્યારે એની અંદર જે શબ્દ આવ્યો હોય એ શબ્દનો અર્થ, એવો શબ્દ આપણે બીજે ક્યાંક સાંભળો તો ફટાફટ બોલી જાય કે મને ખબર છે અહીંયા આવ્યો હતો ને, અહીંયા આવ્યો તો એ સંદર્ભ નહોતો, ખોટે ખોટું નકમ હું રેફરન્સ નાખી અને વાતને બગાડવામાં બગડી જાય વાત, સમજણ વિખાઈ જાય બધી, માંડ બેઠી હોય. તમે જે વાત જાણો છો એનો સંદર્ભ બીજો હતો, અહીંયા સતની જે વાત ચાલી છે એનો સંદર્ભ બીજો છે. એટલે એમણે કહ્યું કે તીર્થંકરના સમવસણમાં ગયા અને તીર્થંકરથી શ્રેષ્ઠ કેનાર જગતમાં કોઈ બીજો વક્તા નથી, એનો બોધ સાંભળ્યા પછી આપણને દ્રષ્ટિ આવી નહીં. આને કહેવાય ગમ. ગમ, ગમ એટલે સમજણ, સૂક્ષ્મ સમજણ, સંદર્ભ સહિતની સમજણ, આગળ પાછળનું સમજીને સમજવાની સમજણ શું છે એમ, એને ગમ કહેવાય. કૃપાળુ દેવે કહ્યું કે પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. તે સાંભળ્યું ખરું, પણ જ્ઞાનીઓનો ગમ તારામાં ન આવ્યો, એની દ્રષ્ટિ તને પકડાણી નહીં. એક ભાઈને એની માએ ગાંડો કીધો કે આપણે અહીંયા છે આટલો વ્યવહાર કરીએ, એટલે એને કીધું વ્યવહાર આમ કરી નાખી, અરે તું ગાંડો છું તને ન ખબર પડે આપણે આ કરવું જોઈએ, માએ એને ગાંડો કીધો. અને જાય દુકાન ઉપર, અને કોઈ ઘરાગ અથવા તો ભાગીદાર એમ કહે કે તું ગાંડો છું, તો ગાંડા શબ્દનો અર્થ બરોબર છે, સંદર્ભ શું છે, કેનાર માં છે, અને કેનાર ત્રાહિત વ્યક્તિ છે. માનો સંદર્ભ એ છે કે જે વ્યવહારમાં હું તને કહું છું તારો અનુભવ ઓછો પડે છે, આમ ન હોય બેટા, આપણા કુટુંબને શોભે એમ આ પ્રકારે આપણે આ કરવું જોઈએ. ગાંડાકાઢમાં બહુ ભીણા ગીણા છો તમે સમજી ગયા, પણ જ્યાં થતું હોય એમ થાય. ઓલાની પાસે લોજિક છે, તર્ક છે, મોર્ડન નોલેજ છે, છતાં માં કે છે કે વ્યવહારમાં બેટા આમ ન ચાલે, જે છે એ છે. ગાંડો છે તો પણ બાપ છે, કદાચ માનસિક અસ્થિરતા થઈ ગઈ હોય ઘરના ઘણા કુટુંબીજનોમાં પણ હોય, એવા ઘરના આપણા પાત્રને કંઈક માનસિક અસ્થિરતા થઈ ગઈ હોય તો એની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? એ બેન છે, બાપ છે, ભાભી છે, મા છે, ગમે તેમ હોય, દુનિયાની દ્રષ્ટિ ગાંડી છે પણ મારી તો મા છે ને. તો એનું પોષણ, એનું લાલન પાલન, એની સેવા શુશ્રૂષા જગતની દ્રષ્ટિએ થાય કે સંબંધની દ્રષ્ટિએ થાય? પણ ગાંડી છે ને, ગાંડીનો અર્થ તારે જે કરવો એ કરજે, પણ ગાંડી છે તો એ મા છે. જો વાત નહીં પકડાય વિવેક આને કહેવાય છે. તીર્થંકરની વાતનો આપણે વિવેક ન પકડાયો અને જે પર છે એને મારું માની લીધું. સરસ જ્ઞાનીઓ ટૂંકા ટૂંકા શબ્દોમાં ટૂંકી ટૂંકી વાત કરે કે આ જીવની ભૂલ કેટલી, તો પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું. એટલે આમાં કેટલું તત્વજ્ઞાન આવ્યું, કેટલા ગ્રંથો આવ્યા, કેટલો બોધ આવ્યો કંઈ ખબર પડી? પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું, આ બે દ્રવ્યમાં એનો વિવેક છૂટી ગયો. એનો વિવેક છૂટી ગયો. છૂટી જવાના કારણે મોહ, રાગ, દ્વેષ, કશાય, આસક્તિ, મમત્વ, આ બધા જ બંધના કારણો આવી ગયા ત્યાં, અને એને સંસારની અંદર એને બંધની પરંપરા સર્જી દીધી. હજી માત્ર એક ભૂલ થઈ એની કે એ પદાર્થ સાથે જ્યારે એ સંપર્કમાં આવ્યો ત્યારે પોતે પોતાને ભૂલી ગયો અને પરને પોતાનું માનવું. જો સમજવું તો એક વાક્યમાં તત્વજ્ઞાન સમજાઈ જાય. સુધીરભાઈ એનો વિચાર કરો તો પણ સમજાઈ જાય. પણ મુશ્કેલી જીવની એ છે, એટલું બધું વિખરાયેલો છે, એનું મન એટલું બધું ફેલાયેલું છે જગતના અનંત પદાર્થમાં, અનંત વ્યવહારમાં, અનંત પ્રસંગમાં, અનંત પ્રકારમાં. આપણે ક્યારે નવરા થતા જ નથી, આપણું મન ક્યારે નવરું નથી, ઊંઘમાંય નવરું નથી. આવા મિથ્યા વિચારોની વણઝાર કેટલી સતાવે છે, સપનાની અંદર કેટલી બધી જગતની માયાજાળ રચાય છે. કયું તત્વ રચે છે? મનની કલ્પનાઓ ચાલે છે, સૂતો છે, પણ મનનો વ્યાપાર શાંત થયો નથી, સતત ચાલ્યા કરે છે. આ સ્વપ્ન અવસ્થા એની અને જાગૃત અવસ્થા, જ્ઞાની કે છે અજ્ઞાનીની બે અવસ્થામાં કોઈ ભેદ નથી. જનક રાજાના દ્રષ્ટાંતથી અષ્ટાવક્રજીએ બરોબર સમજાવ્યું કે તું સપનામાં ભિખારી થઈ ગયો, તને કોઈ કે માયરા, તને ખાવા દાન નહોતું, તું અશક્તિ હતી, પડી ગયો, લૂંટાઈ ગયો, ચીસ નીકળી ગઈ, તને તારું ભિક્ષાપાત્ર ભાંગી ગયું. જનક રાજા પૂછે છે કે આટલો બધો મને અનુભવ તાદૃશ્ય છે, જાણે મને માયરું હોય, મારું ગયું હોય બધું આવું, હે ગુરુદેવ આ સાચું કે ખોટું? અને હું અત્યારે જ આવ્યો ત્યારે સિંહાસન ઉપર બેઠો છું, બધા ખમા ખમા કરે છે, મગજનો અધિપતિ છું, પૈડો બોલ ઉઠાવનાર લોકો છે, આવી જાહો જલાલી છે, એ હું જ જાણું છું. ને બે વસ્તુ હું અનુભવું છું, તાદૃશ્ય અનુભવું છું, અનુભવનાર હું એક જ છું. એક સ્વપ્નની વાત અને બીજી જાગૃતિની વાત, આમાં મારી વાત સાચી કઈ? દેખું છું, જોઉં છું, નજરે સગી આંખે જોઉં છું, એ સાચું? હું અગધિપતિ છું, જનકનો મગધનો, એ સાચું? કે ઓલું ભિખારી હતો અને મને માયરો અને ખાવા ધાન નહોતું અને પછડાયો અને એ સાચું? જનક મહારાજાએ શું કીધું? જો આ સાચું તું અત્યારે છો, જો એ સાચું તો ઓલું સાચું. પણ સાહેબ આ તો નજરે જોઉં છું. તો કે જો ઓલું સાચું તો આ ખોટું, આ ખોટું તો, પણ બંને ખોટા. એ પણ સાચું નથી અને અત્યારે તું અધિપતિ છો એ પણ સાચું નથી. કાળનો ખેલ છે, હમણાં બાજી પલટાઈ જશે અને કોઈ ચાઇલો જઈશ નરની ગોદમાં, અધિપતિ પણ હું ક્યાંય રહી જશે. જ્ઞાનીઓ સાદા ભાષામાં કહે કે સંસાર સ્વપ્નવત છે અને જ્ઞાનની ઓળખ કૃપાળુદુ એમ કહે કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન જેવો સંસાર છે. હું જીવું છું, જાગું છું, બધું કરું છું, આ આરંભ સમારંભ કરું છું, આ બધું જોઉં છું, જગત સાથે વ્યવહાર કરું છું. જ્ઞાની કહે છે એ સ્વપ્નવત છે, એ સાચું નથી, એ સાચું નથી. જે વસ્તુ જુએ છે તેને માને છે પણ પોતાને માનતો નથી, આ સમસ્યા. આ ગાથામાં કહે છે કે સમસ્યા જીવની શું, આ સમસ્યા. એવો ડાયો થઈ ગયો, એવું ડાપણ વધી ગયું કે જેને જુએ છે એને બે ધડક કહે છે કે માનું છું ને આઈ છે, એમાં કોઈ દી ફેર ન હોય, બાપના બોલથી કહું છું. પણ તું તને બાપના બોલથી કે ને કે હું આત્મા છું, ત્રણે કાળ ગમે તે ગતિમાં, ગમે તે કાયામાં, ગમે તે સ્થિતિમાં, ગમે તે કાળમાં હું આત્મા છું. જોનારને નથી કહેતો, જેને જુએ છે એને કહે છે અને પોતાની ના પાડે છે, અને પોતાના અસ્તિત્વની ના પાડે છે. કેમ કે જેવી હા પાડે હા પાડે તો શું થાય મહેશભાઈ? આ ખોટો ખેલ પોતે પાથરીને બેઠો છે ને, બધા પોતાના વ્યક્તિત્વના ખોટા દંભ કરીને એ બધું દેખાઈ જાય, કઈ નથી, હે બધું બંધ થઈ જાય, ઇન્દ્રિયોનો વેપાર બધો બંધ થઈ જાય, દુકાન બંધ કરવી પડે, પોતાની સંસારની દુકાન બંધ થઈ જાય. પછી તો આત્માના ગુણધર્મ પ્રમાણે ચાલો, આત્માના સ્વભાવ પ્રમાણે ચાલો. આત્માને ક્યાં કંઈ જોઈએ છે? રાગ દ્વેષ એ આત્માનો સ્વભાવ નથી, કસાઈ એ આત્માનો સ્વભાવ નથી. તો તું શું કરે છે હવે બધું? અરે બંધના કારણો સમાપ્ત થઈ જાય. જેવું પોતાપણાનું ભાન આવે એટલે પોતાના ગુણો, પોતાના ગુણો સમજાય. જેમ કોઈ પદાર્થ શું છે, મીઠું છે કે સાકર એ ખબર નથી ત્યાં સુધી, એનો વપરાશ કેમ કરવો એ ખબર ન પડે. પણ ખબર પડે કે આ મીઠું છે અને આ સાકર છે, પછી ચા બનાવવા બેઠા છીએ તો હાથ ક્યાં જાય? સાકર ભાગે, ડબલું તો બાજુમાં મીઠાનું પડ્યું છે, પણ શાક વઘાર્યું છે, દાળ મૂકી છે અને કંઈક કરવું છે તો હાથ ક્યાં જાય? મીઠામાં જાય, એની ચપટી ભરીને નાખી દે. એમ જેવી ખબર પડે કે હું દેહ નથી પણ આત્મા છું, તો ઉપયોગ ક્યાં જાય? ઓલો ઉપયોગ સાકરમાં ગયો હતો, મીઠામાં ગયો હતો. એમ ખબર પડે જેવું જ્ઞાન થયું કે હું તો ચિદાનંદ સ્વરૂપ એવો આત્મા છું, તો ઉપયોગ જાય ક્યાં? પરમાં જાય કે સ્વમાં જાય? સ્વમાં જાય તો પછી કર્મ બંધ થાય, સ્વમાં જાય તો આશ્રવ હોય. કેટલી સરસ કહે છે, આ ખેલ જીવો ખેલ. સરસ મુનિશ્રીએ શબ્દ વાપર્યો છે કે આપણી સૃષ્ટિમાં આપણને પૂદગલ સિવાય કાંઈ દેખાતું નથી, આને કહેવાય મિથ્યાત્વ. આપણા જગતમાં પૂદગલે છે પણ એને જોનારો પણ છે. તું અનંતને જુએ છે ને એકને જોતો નથી, અને અનંતના અનુસાર ચાલ્યા જાય છે એકને ભૂલીને. આ કહે છે એને જોઈએ છે મોક્ષ અને ધંધો કરવો છે પૂદગલનો, મેળ નહીં પડે. મુનિશ્રી લખે સાદું વાક્ય પણ બહુ ચોટ છે કે એને પાછો બોઈલા કરે છે કે અમારે મોક્ષ જોઈએ છે, જોઈએ છે મોક્ષ, અને ધંધો કરે છે પુદ્ગલના દ્રવ્યનો, એના વેપારનો, આત્માના વેપારનો નહીં, આત્માના ગુણોના વેપારનો નહીં, આત્માના સ્વભાવના વેપારનો નહીં, પુદ્ગલના દ્રવ્યનો જે સ્વભાવ છે એનો ધંધો કરે છે. મેળ નહીં પડે. પેરેગ્રાફ પૂરો કરી લઈ એટલે ગાથાનો આંક પણ પૂરો થશે.
પૂદગલ દ્રવ્ય રૂપી છે, પૂદગલ દ્રવ્ય તમને દેખાય છે માટે તમે તેના તરફ ઢળો છો અને તેથી રાગ થાય છે. રાગ દ્વેષથી કર્મો બંધાય છે, તેનું ફળ નક્કી થાય છે, એ ભોગવવું પડે છે અને સંસારમાં જુદી જુદી ગતિઓમાં જવું પડે છે. આપણે એમ કહીએ છીએ કે અમારે મોક્ષ જોઈએ છે, જોઈએ છે મોક્ષ, અને ધંધો કરવો છે પૂદગલ દ્રવ્યનો, મેળ નહીં પડે. પૂદગલ દ્રવ્ય તરફ તમે ઢળેલા છો અને આત્માનો અસ્વીકાર હોય તેવી અવસ્થા જીવનમાં છે, તેને કહેવાય છે મિથ્યાત્વ. જડ અને ચેતન બે જુદા છે તે પહેલી વાત. આ જુદું પડવું ઘણું કઠિન છે, ઘણો કાળ ગયો પણ હજુ જુદું પડ્યું નથી. એટલા માટે શાસ્ત્રોમાં બે શબ્દો છે, અપૂર્વકરણ અને બીજો શબ્દ છે ગ્રંથિભેદ. બિલકુલ પારિભાષિક શબ્દો છે. અપૂર્વ એટલે પૂર્વે નહીં થયેલું, નહીં આવેલું, નહીં જોયેલું, જાણેલું તેને કહેવાય છે અપૂર્વ. ભૂતકાળમાં નથી બન્યું તેનું હવે કેમ બન્યું માટે તેને કહેવાય છે અપૂર્વ. કરણ એટલે પરિણામ. આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા ક્યારેય પણ આવા પરિણામ જીવમાં ઉત્પન્ન થતા નથી. પરિણામ એટલે ભાવ. ક્યાં પરિણામ? તો રાગદ્વેષને હું દૂર કરું છું તેવા પરિણામ જીવમાં કદી પણ ઉત્પન્ન થયા નથી. રાગદ્વેષની ગાંઠને ભેદે તેવું પરિણામ વિર્યત તેને કહેવાય અપૂર્વકરણ. બીજો શબ્દ છે ગ્રંથિભેદ. ગ્રંથિ એટલે ગાંઠ. ગાંઠને ભેદવાની છે, તોડવાની છે. જડ અને ચેતન બંને એક છે, અથવા ચેતન નથી અને જડ એકલું જ છે, અથવા જડ છે તે જ ચૈતન્ય છે એવી જે બુદ્ધિપૂર્વકની માન્યતા તેને કહેવાય છે ગ્રંથિ. આ ગાંઠ આડી આવે છે. જીવનમાં ઘણા પ્રકારની ગાંઠ છે. વાયુની ગાંઠ, ટીબીની ગાંઠ, ગુમડાની ગાંઠ, કેન્સરની ગાંઠ. આ બધી ગાંઠો કરતાં જડ અને ચેતન એક છે, અથવા જડનો સ્વીકાર અને ચેતનનો ઇનકાર. જડ છે અને ચેતન નથી એવો સ્વીકાર એ મોટામાં મોટી ગાંઠ છે. નવાઈની તો એવું લાગે છે કે બુદ્ધિશાળી માણસો આત્માનો સ્વીકાર કરતા નથી.
બંને પદાર્થો ભિન્ન ભિન્ન છે, જડ પણ જુદું અને ચૈતન્ય પણ જુદું છે. કેમ? કેવળ પ્રગટ સ્વભાવ. બંનેનો સ્વભાવ પ્રગટ છે, બંનેનો સ્વભાવ જુદો છે. જાણવું તે ચેતનનો સ્વભાવ છે અને ન જાણવું તે જડનો સ્વભાવ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને પૂદગલનો સ્વભાવ છે અને ન વર્ણ, ન રસ, ન ગંધ, ન સ્પર્શ એ આત્માનો સ્વભાવ છે. માત્ર જાણ્યા જ કરવું તે આત્માનો સ્વભાવ છે. બંનેના સ્વભાવ જુદા જુદા છે અને કોઈ પણ કાળે તે એક થઈ શકતા નથી. બંને એક નહીં થાય. સામાન્ય વ્યવહારમાં પણ મરચું અને સાકર એક ડબ્બામાં નાખો તો પણ એક નહીં જ થાય, એ જુદા જ રહેશે. વ્યવહારમાં પણ મરચું સાકર એક થઈ શકતા નથી તો આત્મા અને પૂદગલ એક કેમ થશે? તે બંને જુદા છે. ત્રણ કાળમાં એક પણ પામે નહીં, એકાકાર થઈ શકતા નથી. ત્રણેય કાળ દ્વૈભાવ એટલે બે જ ભાવો. દેહ અને આત્મા જુદો છે તેવો દ્વૈત ભાવ જગતમાં પ્રસિદ્ધ છે. જૈન દર્શન દ્વૈતવાદી છે, એ બેનો સ્વીકાર કરે છે. જડ અને ચેતન બંને જુદા છે એવો પ્રગટ અનુભવ જીવનમાં થાય છે. હવે વાત એ કરવી છે કે જડ અને ચેતન વચ્ચે જે રચના થાય છે અને જે કર્મ બંધ પડે છે તેની ચર્ચા કર્યા પછી 58મી ગાથાનો પ્રારંભ કરીશું.
ગાથા 57. જે વિચાર છે એ વિચારની બે ગાથાઓ છે, 57 અને 57-1 મૂકી છે. અહીંયા ફરીથી એનો વધારે વિચાર કરાવે છે. ગાથા તત્વજ્ઞાનની છે, દ્રવ્યાનુયોગની છે, પદાર્થને સમજાવવા માટેની છે, પદાર્થની સ્વતંત્રતાની છે. સ્વતંત્ર દરેક પદાર્થ, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે, એના ગુણો સ્વતંત્ર છે, એના લક્ષણો સ્વતંત્ર છે, અને એનું પ્રગટપણું પણ સ્વતંત્ર છે. જો એ સમજાય કે એમાં કોઈ કોઈની અંદર દખલગીરી કરી શકતું નથી એક અજ્ઞાન સિવાય, અને આ દખલગીરી બાકીના પાંચ કરતા જ નથી. પાંચે કોઈ દિવસ કાંઈ ભૂલ કરી નથી. આખો ખેલ જગતનો, સંસારનો ચાલે છે એ કેની ભૂલને કારણે ચાલે છે? જીવની ભૂલને કારણે. અને એ જીવની ભૂલને કારણે એટલે કયા જીવની? પોતાના. જેણે એ ભૂલથી મુક્ત થયા એ સંસારથી મુક્ત થયા. તો ભૂલ ભાંગવી છે, કોની ભાંગવી છે? આ પાછો વાંધો એને કોકની ભાંગવી છે. પરની જાગૃતિનો, સ્વની જાગૃતિનો અભાવ છે. એકવાર ચેતનની હું આત્મા છું એવી જાગૃતિ આવી જાય પછી ભૂલ થવાની સંભાવના ઓછી છે. પછી જ્યાં જ્યાં હોય એ પ્રકારે વર્તન કર્યા કરે. પણ પહેલાં પોતાનું જે કાંઈ સાચું અસ્તિત્વ સત છે, હું ચેતન છું, એવી જાગૃતિ હોવી જોઈએ. જીવની મુશ્કેલી એ છે કે એ ભૂલી જાય છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. જો ત્યાં ભૂલની અપેક્ષા જુદી. શું ભૂલી ગયો? તમે જે વચન કીધા એ મેં લક્ષમાં ન લીધા. બોલો, તમે તો સ્પષ્ટ કીધું છે, છતાં મેં લક્ષમાં ન લીધું. કોઈ વડીલ આપણને શિખામણ આપે, બોધ આપે, વસ્તુ સમજાવે, કેમ થાય, કેમ કરવું, ત્યાં જાઓ તો શું કરશો, ત્યાં હશે તો શું હશે, આ બધું સમજાવે. પણ આપણે સમજતી વખતે બહુ બફમ મારે એને લક્ષમાં ન લઈએ તો ઊંધે પણ થાય ને બધું. તમારા કહેલા તત્વનો મેં વિચાર કર્યો. અરે, તમે તો તત્વ કીધા અને હું તો સાવ સાદી વાત સમજીને એને ગણતો જ નથી. જેમ ઘણાના વાત સાંભળી સમજ્યા વિનાની વાત હોય. વચનામૃત તો ઠીક છે, પત્રો લખાણા છે મુમુક્ષુ ઉપરના, અમે તો ગ્રંથ વાંચીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ. અરે, શાસ્ત્રોનો બાપ છે આ, તું શું પત્ર પત્ર મંડાણો છો? સમજ છે કઈ? કેમ કે તત્વની દ્રષ્ટિ નથી. અને શાસ્ત્ર વાંચ્યા પછી તત્વ પકડાતું નથી, હરામ બરોબર. કેમ કે એને શાસ્ત્ર શબ્દથી વાંચ્યા છે, તત્વથી નહીં. ગોટે ચડે છે ને, અને કંઈક ને ચડાવે છે. સમજ નથી પડતી. તમારા કહેલા તત્વનો મેં વિચાર, અને તમે પ્રણિત કરેલા ઉત્તમશીલને સેવી નહીં. તમે જે કંઈ અમને આચારના બાંધા આપ્યા એ મેં સેવ્યા નહીં. અમે સમજો કે સમજાવે જ ભગવાન કે સારું જીવન કેવું હોવું જોઈએ, કોકના માટે, સ્વ માટે નહીં. આવું ચાલ્યા કરે છે. આપણને આપણી પોઝિશનની ખબર હોય પોતા વિશેની, ખોટી, હું ખોટીની વાત કરું છું અત્યારે, કે પોતે મોટો સાહેબ છે, અમલદાર છે, ન્યાયાધીશ છે, ધારાસભ્ય છે, મંત્રી છે, એવી પોઝિશનમાં સતત એને એવી પકડ આવી ગઈ છે કે હું મંત્રી છું, હું પ્રધાન છું, હું મેયર છું, હું આ પ્રકારનો છું, તો પછી એ પોઝિશનમાં જ્યાં જાય ત્યાં એ જાગૃતિ હોય એટલે એનું વર્તન કેવી રીતનું હોય? એ જાતા બેજ જોશે કે મારી ખુરશી છે, ક્યાંય અલગ કંઈ વ્યવસ્થા કરી છે, બેસવા માટે કોઈ મને બોલાવે છે, આ બધી શેની નિશાની છે? એને પેલું મનગજની અંદર એક પોતાના સ્વરૂપ વિશેની ભ્રાંતિ છે ને, એનું છે. એટલે અનેક પ્રકારે એનો વ્યવહાર એને અનુરૂપ થાય, એને અનુરૂપ થાય. ઘણીવાર આપણે કહીએ ઓફિસની અંદર કર્મચારી હોય એને કેવી રીતે વર્તન કરવું જોઈએ, તો કે ભાઈ પોતે એમ્પ્લોયી છે, કર્મચારી છે, અહીંયા બોસ નથી, બહાર ગમે તેટલો હોય, કેટલાય મંડળનો પ્રમુખ હોય, ટ્રસ્ટી હોય, બધું હોય, પણ છતાં જે પોતાની ઓફિસની અંદર પોતે જે જગ્યાએ કામ કરે છે અહીંયા તો એ કર્મચારી છે. જો એ ભાન એને ન રહીએ તો એના બધા વ્યવહારમાં પ્રોબ્લેમ પ્રોબ્લેમને પ્રોબ્લેમ જ થાય અને એ દુઃખી દુઃખીને દુઃખી જ રહે. એમ આપણને જ્ઞાનીએ કીધું કે તારી આ જે સ્વરૂપ છે કે હું ચૈતન્ય છું, આખા જગતને જાણનાર અને જોનાર છું, અને એનાથી પર છું, ભિન્ન છું અને અસંગ છું, મારે એની કોઈની જરૂર નથી. આટલી જો તને સમજ આવી જાય કે જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, આ બે વસ્તુ પકડાઈ જાય કે હું ચેતન છું, સૃષ્ટિ આખી પૂદગલ છે, મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું, અને હું અસંગ છું, મારે એના કોઈની જરૂર, એક પણ પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા મારે જરૂર નથી, પછી એનો આખો વ્યવહાર, તો એને ક્યાંય મોહ હોય, લાચારી હોય, મજબૂરી હોય, કંઈ ન હોય. સાચી સમજ આવી ગઈ. સમજ પીછે સબ સરળ હે, બિન સમજ્યું. આ બધી માથાકૂટ ક્યાં સુધી છે? જ્યાં સુધી સમજણ નથી આવી ત્યાં સુધી. હવે સમજણ એક બુદ્ધિના સ્તરે આવે અને એક ચિત્તના સ્તરે આવે, એક મનના સ્તરે આવે. આપણને આ બધું ગમે, સાંભળવું ગમે, કોઈ બોલે તો ગમે, કોઈ બીજા આવ્યા હોય તો આપણે સાંભળવા જોઈએ. આપણું હજી મનનું સ્તર છે કે બહુ ગમે, સારી સારી વાત કરે, જલસા આવે છે, સાંભળવાનું આપણને ગમે છે. જેમ કોઈને કવિતા ગમે, કોઈને શાયરી ગમે, કોઈને નાટક ગમે, એ તરત જ જોવા જાય, સારું નાટકનો ખેલ પડ્યો હોય, એમ આપણને કોઈ સ્વાધ્યાયકાર આવ્યા છે તો આપણને ગમે છે, એટલે જાય છે. ક્યારેય વિચાર કર્યો કે આપણે કયા સ્તર ઉપર છીએ? આપણે મનના સ્તર ઉપર છીએ, પછી બુદ્ધિના સ્તર ઉપર. બુદ્ધિના સ્તર ઉપર જઈએ ત્યારે આપણે તરત જ તુલના કરીએ, સરખામણી કરીએ, અને તર્ક, એની વિનોદ, એની કહેવાની શૈલી, છટા, આહા જબરજસ્ત, સાલો ઘણો વિદ્વાન છો, ઘણા રેફરન્સ આપે છે, ઘણા શાસ્ત્રોના આધાર આપે છે, તો એ માપ વિદ્વતાનું કરીએ છીએ. બુદ્ધિના સ્તર ઉપર આપણને એની બહુ મજાનો વક્તા અથવા કાંઈ ઠેકાણું નહીં, વાત કરી પણ કાંઈ વાતમાં એનો વિષયને પણ ન્યાય આપી શક્યા નહીં, અને કુદાકુદ કરી, આ વિષયમાંથી આ વિષયમાં અહીંથી ત્યાં વાર્તા કરી, વાર્તા આપણે એમ કહીએ, ડાયરા જેવું કરી નહીં. બુદ્ધિના સ્તરથી તમે એનું માપ લઈ શકો છો, પણ ચિત્તના સ્તર ઉપર તમે જાઓ, ચૈતન્યના સ્તર ઉપર જાઓ, ચિત્તીના સ્તર ઉપર જાઓ, અને ત્યાં પોતાના સ્વરૂપની, તત્વની, કંઈક ગૂઢની, ગહનતાની એવી વાતો આવે, અને એનું ચિંતન સાંભળ્યા પછી શરૂ થાય. આપણે ત્યાં ઓલું તો સાંભળ્યું ને ભૂલાણું, પણ અહીંયા તો સાંભળ્યા પછી ખરેખર સ્વાધ્યાય આપણો શરૂ થાય. આ સ્વાધ્યાય ચિત્તના સ્તર ઉપરનું, કે સાંભળ્યું તો ખરું, અને ઘરે આવીને આપણને અથવા જ્યાં જ્યાં વ્યવસાયમાં હોય, ગમે ત્યાં હોય, એનું ઘોલણ ક્યાંય જાય નહીં, નિધિ ધ્યાસન શરૂ થાય, અખંડ ચિંતવન. જે જે કામ કરતા હોય સંસારના, છતાં જે પદાર્થ સાંભળ્યો છે, જે જ્ઞાનીની વાણી સાંભળી છે, એનું ઘોલણ શરૂ થઈ ગયું, સતત શરૂ થઈ ગયું, અને અંદર રહેલી જ્ઞાન ચેતના એ કાંઈ અબુદ્ધ નથી, એ સતત એનું પૃથ્થકરણ કર્યા જ કરે છે, સત્યનું દર્શન આપોઆપ થાય છે. તો આને એ કહે છે કે ભાઈ, તમે દ્રવ્ય તરફ, પૂદગલ તરફ ઢળેલા છો અને આત્માનો અસ્વીકાર કરીને એવી અવસ્થામાં છો, બુદ્ધિપૂર્વકની માન્યતા તમારી એટલી બધી કહેવાય છે, એ બધી ગાંઠ છે. બુદ્ધિપૂર્વકની માન્યતા એ ગાંઠ છે. બે તત્વ અહીંયા સરસ મજાનું આપણે કહ્યું કે એક અપૂર્વકરણ અને બીજું ગ્રંથિ ભેદ. અપૂર્વ કર્ણ એટલે આત્માનો એવો પરિણામ, કર્ણ એટલે પરિણામ, અપૂર્વ એટલે પૂર્વે ક્યારે થયો ન હોય. તો જ્ઞાનીની વાણી સાંભળ્યા પછી પોતાના આત્મામાં એવો પરિણામ આવે કે હું તો સૌથી જુદો છું, અકસાય પરિણામ આવે, એનામાં સમતાનું પરિણામ આવે, સંભાવનું પરિણામ આવે, જ્ઞાનનું પરિણામ આવે, જ્ઞાતાનું પરિણામ આવે, દ્રષ્ટાનું પરિણામ આવે, પોતાના શાશ્વત અસ્તિત્વનું પરિણામ આવે કે હું અજર અમર ચૈતન્ય છું. આ પરિણામ, અપૂર્વ. બાકી તો જ્યારે જ્યારે આવ્યા છે તેમ ભાઈએ કીધું કે ઘર પડ્યું ને હું મરી ગયો, ધંધામાં ખોટ ગઈ ને હું મરી ગયો. આ પરિણામ તો ઘણી વાર આવ્યા છે. આ ચીલા ચાલુ પૂર્વનું પૂર્વ, પૂર્વનું પૂર્વ કે દરેક વખતે જે અવસ્થામાં હો, તિર્યંચમાં હો તો તિર્યંચ પ્રમાણે, દેવમાં હો તો દેવ પ્રમાણે, પણ આવા પરિણામ આવે. પણ અપૂર્વ પરિણામ આવે કે હું અવિનાશી એવો ચૈતન્ય છું, તો એવું અપૂર્વ કરણ બોધ સાંભળીને અપૂર્વ પરિણામ આવે. અને બીજું ગ્રંથિભેદ, બુદ્ધિપૂર્વકની ગાંઠ. બુદ્ધિપૂર્વકની ગાંઠ કેવી રીતે? મકાન મારું છે, શાસ્ત્રમાં સાંભળ્યું, ગુરુ કહે છે કાંઈ નથી, તારું નથી કાંઈ, ખોટી વાત છે. દસ્તાવેજ મારા નામનો છે, પૈસા મેં ભર્યા છે, કમાણો છું હું, પરસેવો મેં પડ્યો છે, મેં ઓલા પાસેથી લીધું છે અને એની માલિકી મારી છે, ભોગવટો મારો છે, અને શું આવું સાંભળવું ખોટો બકવાસ કે તારું નથી, તારું નથી. બુદ્ધિપૂર્વકની ગાંઠ પડી છે, સંતાનો મારા છે, આ ગ્રંથિ છે. એ આત્મા સ્વતંત્ર છે, એ એના શુભાશુભ કર્મને કારણે આવ્યો છે, તમારી પસંદગી નથી અને એની પસંદગી તમારા માટેની નથી. ભૂલથી ન રહેવું પાછું, દીકરાની પસંદગી આપણી નથી એમ એને બાપની પસંદગી પણ એ વિચારતો હશે કે ક્યાં આને આની અને ભટકાણો. પણ ગાંઠ પડી ગઈ છે, મારો દીકરો છું, તારે જે કેવું કરવું જોઈએ. અને ઓલામાં જો પડી જાય અવડી તો મારો બાપ છે જેવો છે તેવો. અરે ભાઈ, આ બુદ્ધિપૂર્વકની ગાંઠ છે. આ ગાંઠને આધાર છે શેનો? તર્કનો, પ્રમાણનો, બુદ્ધિનો. જલ્દી ન છૂટે, જ્ઞાનીના શબ્દોથી ન છૂટે કે આ સંસારમાં કોઈ તારું નથી, કોના છોરું ને કોના માસ. એ ભજન ગાવું ગમે પણ પાછું જ્યારે ઘરે જઈને દીકરા દીકરીને યાદ ન આવે કે કોના છોરું નું કોના વાછરું. પાછું કેટલા વખત સુધી રોજ કરતો હોય ને રોજ એ નહીં કર્યા કરે. આ બુદ્ધિપૂર્વકની ગાંઠ છે. એટલે જ્ઞાનીએ કીધું કે ગ્રંથિ ભેદ તો બહુ જ કઠણ છે. કૃપાળુદેવે વ્યાખ્યાન સાર એકની અંદર પેલો બોલ ગ્રંથિ ભેદનો આપ્યો છે કે જ્યાં સુધી જોગાનું જોગ નહીં થાય ત્યાં સુધી તું ગ્રંથિ ભેદ નહીં કરી શક. 25-25 વર્ષ સુધી સ્વાધ્યાય કર્યા હોય પણ તારી ગ્રંથિ છૂટે નહીં, તૂટે નહીં, ભેદાય નહીં. કરણીયા કરવા પડે એમ કીધું. એ જેદી તને પરિણામ અપૂર્વકરણનું આવે ને તેદી તારી ગ્રંથિને છોડવી પડે કે આ મારું હોવા છતાંય નથી મારું. આ કોઈ સ્વજનો, આ પ્રીતના મોહના બંધનો તે મારા નથી. એ મગજમાં સમજાવવું ને એવી સમ્યક શ્રદ્ધા કરવી પાછી, શ્રદ્ધા કરવી. આ તો પાછો ભય છે કે મારા નહીં કહું ને કાલ હવારે પછી મારું કોણ કરશે. જુઓ મનમાં ભય કેટલો છે. ભયની ગ્રંથિને કારણે મોહની ગ્રંથિ છૂટતી નથી. પણ તારું થવાનું હશે, જે કાળે જે સમયે એ થશે એમાં કોઈ રોકવા નહીં આવે. એ શ્રદ્ધા પાછી નથી. એટલે ઓલી ગ્રંથિ કેટલી મજબૂત છે કે ભાઈ પોતાના છે તો કોઈક બી કામ આવશે. અંતરિયાળ મળીશ સુધી પોતાનાને ક્યાં ગોતવા જઈશ. એક ટ્રેનની અંદર એક્સિડન્ટ થાય છે ને 200-250 મરી જાય છે. એને કોઈ પોતાના હગાવાલા નહોતા, એને પોતાનું કોઈ આયોજન નહોતું કર્યું. અરે આ વસ્તુ જગતની ઘટનાઓ બને છે એ પોતાના શુભાશુભ કર્મ આધાર ઉપર બને છે. પ્રારબ્ધ અનુસાર લેખ લખાયા છે તે પ્રકારે ઘટના બને છે. તારી ઈચ્છા પ્રમાણે એમ ફેરફાર થાય છે કે વિધાતા છઠ્ઠીના લેખ લખી ગઈ અને કાગળિયો મારી પાસે પડ્યો છે અને હું એની અંદર ફેરફાર પાછો કર્યા કરું 5-10 વર્ષે કે હવે મારી સ્થિતિ આ થઈ છે, હવે આપણી આપણી સંપત્તિ આટલી થઈ છે, એટલે બેન તમે આ લખી ગયા છો એ ખોટું છે, હવે મને કાંઈ વાંધો ન થાય. લખ્યા લેખ વિધિના તે મિથ્યા કદી ન થાય. તો એક એક શ્રદ્ધા જોઈએ. ગાંઠ તોડવા માટે આવી સમ્યક શ્રદ્ધાનું જોર નહીં હોય તો બુદ્ધિપૂર્વકની ગાંઠ છોડવી આકરી છે. સમ્યક દર્શન થવામાં જે નડે છે ને એ ગ્રંથિ ભેદ નડે છે. અપૂર્વકરણ ક્યારેક આવે છે પણ અપૂર્વકરણ પાછું પડી જાય છે. કેમ કે ઓલો બુદ્ધિપૂર્વકનો આગ્રહ એને કામ કરવા દેતો નથી. આપણને ઘણી વાર શુભ વિચારો આવે, આમ કરીએ આમ કરીએ આમ કરીએ, પણ ઓલો બુદ્ધિપૂર્વકનો આગ્રહ જે છે ને એ આપણને બાધારૂપ થાય. કોઈ સગા સંબંધીની આપણને સ્થિતિ થાય ને આપણે એમ થાય કે મળીએ કરીએ આ છે તે, પણ ભૂતકાળની અંદર કડવાશના બનાવો બન્યા છે એ બુદ્ધિમાં ગાંઠ બેસી ગઈ છે, વેરની ગાંઠ છે, ઝેરની ગાંઠ છે, પૂર્વગ્રહની ગાંઠ છે. હવે એને મળવા જવું જોઈએ, મારે એને મળવું જોઈએ. એ કોઈ તો કહું બે શબ્દ, હું બની શકે તો એને મદદ કરું, પણ જાતા પગને રોકે છે કોણ? ઓલી ગાંઠ, ગ્રંથિ. અરે તું એને માણસ તરીકે તો મદદ કરવા જા, તારા સગા તરીકે ન ગયો તો કઈ નહીં, પણ નહીં ત્યારે એને માણસ તરીકે પણ જોવા નહીં દે. જીવ મૈત્રી ભગવાનમાં આવીને કીધી છે કે જીવો સાથેની મૈત્રી છે, બોલ હવે તો પણ જશે નહીં. ગ્રંથિ ભેદ છે, પ્રભુના વચન આગળ પણ ભાવ આવ્યો એ ભાવને સક્રિય નહીં થવા દેનારી બુદ્ધિપૂર્વકની ગ્રંથિ. ગ્રંથિ ભેદ મોટો અવરોધ છે, ગ્રંથિ ભેદ વિના સમ્યકત્વ પ્રગટે નહીં. મિથ્યાત્વની ગ્રંથિ તોડવી જોઈએ, છોડવી જોઈએ, ભેદવી જોઈએ, નષ્ટ કરવી જોઈએ, અને આ મિથ્યાત્વ છે. બુદ્ધિપૂર્વકની માનેલી માન્યતા એ મિથ્યાત્વ છે. દેહ તે હું, દેહ સંબંધિત જે પ્રસંગો છે, પદાર્થો છે, બધા મારા, આ મિથ્યાત્વની ગ્રંથિઓ છે. જ્ઞાનીએ બહુ સરસ વાત મૂકી છે અહીંયા કે બંને વસ્તુ છે, અપૂર્વકરણ આવ્યું નથી, અને અપૂર્વકરણ આવ્યા ત્યારે ક્યારેક કરેડિયા કરીને ગ્રંથિ ભેદ કર્યો નથી. વિશેષ અવસર.